એ બી કેવો કેવા હતો નહીં, અબ્દુલ કલામ મતલબ પ્રેસિડેન્ટ હતા નહીં, આપણે બધા ત્યારે સ્કૂલમાં હતા. એક ઘણું ફેસિનેટિંગ હતું નહીં યાર,
એમણે
કોઈ
જ્યારે
કન્ટ્રીના કોઈ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ પ્રેસિડેન્ટ હોય એ કેટલું
પ્રેસિડેન્ટ
ફેસિનેટિંગ છે.
હોય
હા
ઓબ્વિયસલી.
આઈ જેન્યુઅનલી વિશ કે મિનાલી સાહાભાઈ ઉપર એક આખું મતલબ એક ફીચર ફિલ્મ બનવી જોઈએ, કારણ કે બહુ ફેસિનેટિંગ છે ને સ્ટોરી. હેલો એન્ડ વેલકમ ટુ ધ સાયન્ટિફિક ગુજરાતી શો. જો તમને ગુજરાતી ભાષામાં સાયન્સ, ટેકનોલોજી, હિસ્ટ્રી અને મિસ્ટ્રીની વાતો કરવી કે સાંભળવી ગમતી હોય તો આ પોડકાસ્ટ તમારા માટે છે. અને આજના એપિસોડમાં અમે વાત કરીશું રોકેટ બોયઝ વિશે. ઓકે, તો આપણે ચાલુ કરીએ ફરીથી. તો આજના એપિસોડમાં આપણે એ ડિસ્કસ કરવાનું છે કે હવે રોકેટ બોયઝની સેકન્ડ સિઝનમાં શું આવશે, મતલબ કંઈક પ્રેડિક્શન છે. ખાસ કરીને મેં અત્યારે એના પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂરનો ઇન્ટરવ્યુ જોતો હતો, તો એમાં એમણે વાત કરી છે કે 1962 થી 1975 સુધીમાં જે ઇવેન્ટ્સ થઈ એ સેકન્ડ સિઝનમાં હશે. રાઈટ, તો એક બે વસ્તુ તો ક્લિયર છે, ઉમી બાબાની ડેથ થશે અને 74 એટલે વિક્રમ સારાભાઈની પણ ડેથ થશે. અને 74માં આઈ થિંક ઇન્ડિયાએ પહેલું આપણું ન્યુક્લિયર ટેસ્ટિંગ કરેલું હતું, તો એ વસ્તુ ત્યાં સુધી લગભગ કવર કરવાના છે સેકન્ડ સિઝનમાં. તો એ શું લાગે છે સેકન્ડ સિઝનમાં કેવી હશે?
રોકેટ સ્પેસ પ્રોગ્રામ વિશે એટલું બધું વધારે નતું, ખાલી જે લોન્ચ જે કરે તો ને એ લોકો એન્ડમાં
એમની લાઈફ અને એમના ડિસિઝન, એમની આઈડિયોલોજી કેવી રીતે ક્લેશ થતી હતી, પણ તો પણ એક જ મોટિવ થી કામ કરતા હતા. તો એ વસ્તુ થોડો એક મતલબ એક પર્સનલ સ્ટોરી વધારે હતી. હા,
અને હવે આઈ થિંક સાયન્ટિફિક અચિવમેન્ટ્સ પણ દેખાશે ઇન્ડિયામાં જે થયા, માઇલસ્ટોન્સ જે થયા બધા, એ બધા
પછી વોર પણ આવશે. 1965 નું વોર આવશે, રાઈટ?
વોર આવશે
પછી 1971
અને
પછી એ વોર ની અંદર કેવી CIA નું ઇન્વોલ્વમેન્ટ ડેફિનેટલી બતાવશે. અમેરિકા ઇન્વોલ્વ થઈ જશે, રશિયા ઇન્વોલ્વ થઈ જશે,
આપણો સેટેલાઇટ પ્રોગ્રામ લોન્ચ થશે એ બધું બતાવશે.
હા, ને આઈ થિંક એકાદ એપિસોડ એ લોકોએ સેકન્ડ સિઝનમાં નાખવો જોઈએ, જેની અંદર એ લોકો બતાવે કે નાસા સાથે કેવી રીતે કોલાબોરેશન થયું. ઓફકોર્સ સાયાભાઈની જે નેગોશિએશન સ્કિલ હતી તેના ઉપર થોડું કહી શકાય, તો એ હોવું જોઈએ,
એ બતાવશે.
બાકી રોકેટ બોયઝમાં મને છે ને એક કેરેક્ટર બહુ ગમ્યું, એ મૃણાલિની સાયાભાઈનું હતું. મતલબ આઈ જેન્યુઅનલી વિશ કે મૃણાલિની સાયાભાઈ ઉપર એક આખું મતલબ એક ફીચર ફિલ્મ બનવી જોઈએ, કારણ કે બહુ ફેસિનેટિંગ છે ને સ્ટોરી. મેં મલ્લિકા સાયાભાઈનો ઇન્ટરવ્યુ સાંભળતો હતો, તેમાં એમણે વાત કરી હતી કે હોમી બાબા અને મૃણાલિની સાયાભાઈ એ ટેનિસ પાર્ટનર હતા, અને ત્યાંથી એમની મતલબ મુલાકાત, એટલે હોમી બાબાએ મુલાકાત કરાવી હતી એમની વિક્રમ સાયાભાઈ સાથે, રાઈટ? તો ત્યાંથી એટલે હવે આ સ્ટોરી કેટલી ઇન્ટરટ્વાઇન થાય છે, પ્લસ એમના મેરેજ થયા અને અમદાવાદ આવ્યા, તો એ બી આ તો એક તો પેલું શું કહેવાય ઇન્ટરસ્ટેટ મેરેજ હતા અને ઇન્ટરકાસ્ટ મેરેજ પણ હતા તે સમયની અંદર. ઇન્ટરકલ્ચર બી આખું જ અલગ, બરાબર? તો ભાષા બી અલગ હશે ને અહીંયા ગુજરાતી ભાષા અમદાવાદમાં. હા, એક આર્ટ અને એક સાયન્સ, અને પ્લસ એમની જે સ્ટ્રગલ હતી કે મેરેજ પછી અને લાઈક કિડ્સ થયા પછી પણ એમણે જે એમની એકેડમી બનાવી હતી અને એકેડમીને એમને કહ્યું છે કે હા, ને એમને ઇન્ટરનેશનલ રેકોગ્નિશન પણ મળ્યું છે એમના ડાન્સ માટે. તો એક તરફ વિક્રમ સાહેબની સ્ટોરી ચાલતી હતી કે જે એમણે સ્પેસ પ્રોગ્રામ લોન્ચ કરવાનો હતો, કે એમને અટીગા અને IIM બધું જ બનાવવાનું હતું, અને બીજી તરફ એમની સ્ટોરી, અને પ્લસ વિક્રમ સાહેબનું જે અફેરવાળી વાત હતી, તો એનાથી શું થઈ શકે, વોટ એવર એમની લાઈફ ઉપર અસર થઈ શકે કે વોટ એવર. તો એ ઘણું સારું મતલબ શું કહેવાય, એક સ્ટોરી છે એક, જો તેના ઉપર એક આખી ફીચર ફિલ્મ બની શકે. અને બાકી ઘણા બધા સ્પિન ઓફ છે. અબ્દુલ કલામ ઉપર કોઈ મૂવી બની છે હજી સુધી?
ડોક્યુમેન્ટરીઝ ઘણી બની છે, મેં કીધું એમ, પણ
મતલબ ફીચર તો
ફીચર ફિલ્મ અદર આઈ થિંક નથી બની.
યે બની જોઈએ, અને અક્ષય કુમારને કાસ્ટ નહીં કરે તો સારું.
કલામ કરીને કોઈ ફિલ્મ બની છે મારા ખ્યાલથી?
એ કંઈક માય ફ્રેન્ડ, એક એક કે નાના છોકરાની સ્ટોરી છે જે કલામથી ઇન્સ્પાયર થાય છે પ્રેસિડેન્ટ. એ બી કેવો કહેવા હતો નહીં, અબ્દુલ કલામ મતલબ પ્રેસિડેન્ટ હતા ને, આપણે બધા ત્યારે સ્કૂલમાં હતા, એ ઘણું ફેસિનેટિંગ હતું ને યાર, કોઈ કન્ટ્રીના કોઈ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ પ્રેસિડેન્ટ હોય એ કેટલું
પ્રેસિડેન્ટ હોય. ઓબ્વિયસલી એમણે જે રેઝિગ્નેશન આપ્યું ત્યારે મેં એમને લાઈવ ન્યૂઝ જોયા હતા કે જસ્ટ છેલ્લો દિવસ એકદમ જસ્ટ નોર્મલ શોર્ટ ને એવું, અને નોર્મલી રેઝિગ્નેશન આપ્યું હતું. બહુ સાદા એમમાં જીવતા હતા અબ્દુલ કલામ. અને જ્યારે એમનું મૃત્યુ બી થયું હતું, દેહાંત પામ્યા હતા, ત્યારે એમની પ્રોપર્ટીની અંદર બહુ જ ઓછી વસ્તુ હતી. ઇવન તમે પ્રેસિડેન્ટ હતા ને તો પણ એમને મોસ્ટલી પ્રોપર્ટી એમને એમની દાન કરી દીધી હતી સ્કૂલને. એમની ખુદ પ્રોપર્ટીની અંદર કેટલાક કપડાં એ બી ઓછી જોડ, લાઈક સાદા શર્ટ અને પેન્ટ, નોર્મલ ઘર વખરીનો સામાન, ધેટ્સ ઇટ. તો એમ્બિશન્સ એમની મટીરિયલિસ્ટિક હતી જ નહીં. તો હું કહું એ રીતે અબ્દુલ કલામ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ હોઈ શકે ઇન્ડિયાના, એમની આ કેરેક્ટર હતું આ બધી રીતે સારું.
બાય ધ વે અબ્દુલ કલામ મૂવી બને તો કોણ પ્લે કરી શકે અબ્દુલ કલામ?
નવાઝુદ્દીન
હા કરી શકે, કેમ નઈ. ઇવન રાજકુમાર રાવ ફેરલી યંગ, ધનુષ હા
ઇફ યુ નો એની ઉપર એક નવું મૂવી આવ્યું હતું એમેઝોન પ્રાઇમ પર હતું, બહુ જબરદસ્ત હતું. એન્ડ એમાં એક્ટર સૂર્યા હતું, મને લાગ્યું કે આ માણસે જે એક્ટિંગ કરી છે એ બહુ યુનિક કરી છે.
કેટલી બાયોપિક બને છે સ્પોર્ટ્સ ઉપર, ફિક્શનલ નોન ફિક્શનલ બધું જ, મતલબ કોઈ કોઈ સ્પોર્ટમાં ચાલતું જ હોય.
એક ચાલી ગયું એટલે પછી બધા જ એ કરવા માંડ્યા.
હા બટ કેટલું મોટિવેશન જોઈએ સ્પોર્ટ્સમાં, મને એ સમજ નથી પડતી એમ કે સ્પોર્ટ્સ ઉપર મૂવી બન્યા ગયા. બાયોપિક એટલે સ્પોર્ટ્સ, ક્યાં તો પછી પોલિટિશિયન્સ. છેલ્લે કઈ બાયોપિક કોઈ બની હોય જે પ્રોપરલી એમ કોઈક અલગ કોઈ ટોપિક કવર કરી હોય, કોઈ સેલ્સમેનની બાયોપિક,
હા એન્જિનિયરની બાયોપિક અથવા તો કોઈ
સાયન્ટિસ્ટ, આપણે તો સેકન્ડ સીઝન તો લગભગ આ હશે એવું છે, અને બાકી આઈ વિશ કે થર્ડ ફોર્થ સીઝન પણ બનાવે. એના પછી ઇન્ડિયાનું ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ થયું, SLV-3 નું ફેલિયર અબ્દુલ કલામની જવાબદારી હતી ત્યારે, તો એ કેવી રીતે ત્યાંથી નેવિગેટ થયું, અને અબ્દુલ કલામ પ્રેસિડેન્ટ બન્યા ને ત્યાં સુધીની બધી સ્ટોરી લઈ લેવી જોઈએ. કેમ કે પોખરણ પણ આવી જશે 1998 માં, રાઈટ. અને ઇવન એના પછી પણ શું કે માસ મિશન લઈ શકાય,
ચીલા ચાલુ બનાવી હોય તો નથી બનાવી, બસ મેન્ટેન રાખે, ધેન યુ ક્રિએટ વોટ એવર યુ આર ક્રિએટિંગ, ઇટ ઇઝ ગુડ.
હા ઓલરેડી મતલબ એમને એક ફાવટ આવી ગયો ને એક સીઝન બનાવીને, તો હવે એમને ખ્યાલ આવી જાય કે લાઈક વોટ ટુ વોટ પીપલ આર લુકિંગ ફોર, એન્ડ તો પછી બધા સારી રીતે બનાવી શકે એમ. ને આ બધું કેવું હિસ્ટોરિકલ ફિક્શન છે યાર, આમાં હિસ્ટરી પણ રહેવાની છે અને ફિક્શન પણ રહેવાનું છે. તો પણ પોઈન્ટ એ છે કે સ્ટોરીઝ ઘણી ઇમ્પોર્ટન્ટ છે જે લાંબા સમય સુધી એનો ઇમ્પેક્ટ કરી શકે અને કન્ટિન્યુઅસલી જનરેશન્સને ઇન્સ્પાયર કરી શકે એમ.
આપણે
દરેક કેમ શું કહેવાય કમ્પેનિયન પોડકાસ્ટ બનાવીએ, કે પહેલા એપિસોડમાં એ લોકોએ જેટલી પણ સાયન્ટિફિક ટર્મિનોલોજીની વાત કરી હોય, જે સાયન્ટિસ્ટના નામ લીધા હોય કે જે હિસ્ટોરિકલ જે ઇવેન્ટ થયો હોય, તો એ ત્યારે એકચ્યુઅલી શું થયું હતું એને વધારે ડિટેલમાં એક્સપ્લેન કરીએ. ઇટ્સ લાઈક કે પેલું ચર્નોબિલનો પોડકાસ્ટ નહીં હતો કે એ લોકોએ જ કેવું શોના ક્રિએટર્સ જ આવીને એક પોડકાસ્ટ બનાવ્યો કે આ 5 એપિસોડનો શો છે અમારો, અને એ 5 એપિસોડમાં કયા પોઈન્ટ ઉપર અમે કઈ કઈ વસ્તુ લિબર્ટી લીધી છે કે આ વસ્તુ હિસ્ટ્રી છે, આ વસ્તુ ફિક્શન છે, આ વસ્તુ અમે જાતે એડ કરી છે અને આ વસ્તુ શા માટે કરી છે, બધું એ લોકોએ પોડકાસ્ટમાં કીધું ને. તો ઇટ્સ અ રીલી ગુડ લાઈક નેગેટિવ રિસોર્સ કે જે ઓપનલી મૂકી દેવું ને કઈ વસ્તુ લોકોએ ચેન્જ કરી છે અને કઈ નથી કરી. અને આવા હિસ્ટોરિકલ ફિક્શન યાર ઘણા બનવા જોઈએ ને, એવું લાગે તને? મતલબ તું વિચાર કે કેટલી બધી ફેસિલિટી સ્ટોરી થઈ શકે ને. એક એમેઝોન નો શો હતો ને, શું નામ હતું એનું, ધ મેન ઇન અ હાઈ કાસલ. તો એની સ્ટોરી શું હતી કે સપોઝ હિટલર જો વર્લ્ડ વોર જીતી જતે તો દુનિયા કેવી હતી, તો અડધું યુએસએ જે છે મતલબ ઈસ્ટર્ન સાઈડ નું તે આખું જર્મનીએ કેપ્ચર કરી લીધું છે, અને વેસ્ટ સાઈડ નો કેલિફોર્નિયા થી લઈને બધું એ જાપાને કેપ્ચર કરી લીધું છે. તો હવે એ જ બે સત્તા જે છે, જર્મની અને જાપાન, જે આખા દુનિયાને રૂલ કરે છે. અને ત્યાં પછી રેબેલિયન છે અમેરિકાની અંદર કે જેમણે અમેરિકાને આઝાદ થયા છે. તો આ આખી સ્ટોરી છે ને, એટલું રિયાલિસ્ટિક ને એટલું ફેસિનેટિંગ છે કે મજા આવે જોવાની. મેં આખું જોયું નથી, ઘણું લાંબુ છે પણ ઘણું ફેસિનેટિંગ હતું ને. ક્વિન્ટિન ટેરન્ટિનો તો આ બધા મૂવીમાં એવું કરી નાખે છે કે હિસ્ટરી ચેન્જ કરી નાખે છેલ્લે.
Inglorious Bastard અગર કોઈ જોયું હોય, Quentin Tarantino નો, એ ભી બહુ રિયલિસ્ટિક અને સબરે સીન બનાવ્યો હતો. હા, એની અંદર એક કેક્સ
એટલે એ જે છે, સપોઝ સુભાષચંદ્ર બહુ સક્સેસફુલ થઈ જતે અને ઇન્ડિયા આઝાદ એ રીતે થતે, અને પછી તો એ એ કેવું ઇન્ડિયા હતું એમ, રાઈટ? એટલે આ બધા, હવે જો કે આમાં છે ને આ બધા ટોપિક એટલા બધા સેન્સિટિવ છે ને કે કોઈ જે બનાવશે ને એનું મૂવી કે ની સિરીઝ બેન થઈ જશે.
અરે જોવે તો બડા તો બહુ.
હા, એટલે આપણે અહીંયા આવું બધું નહીં, એક્સપેરિમેન્ટ નહીં થઈ શકે કે આર્ટમાં એટલું બધું પણ આપણે લિબરલ નથી.
લાલ બહાદુર શાસ્ત્રી નું
બી ઇમ્પોર્ટન્ટ હતું ને.
શું?
લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રી.
એટલે એ એક્ચ્યુઅલી
સો લાઈક મેબી
એમનો કેરેક્ટર, એમનો યા એમનો કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ થયું છે. તો હવે એમનું આવશે ને 765 નું વોર આવશે, પછી એમાં શાસ્ત્રીજીની ડેથ થઈ એ પણ આવશે, તો એ બધું આવશે.
આમાં એક પોઈન્ટ મારે બીજો કેવો હતો કે, હા, તે કીધું ને કે બીજી કઈ હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ કે જેને આઈ થિંક
ફિક્શન કે હિસ્ટરી ને ફિક્શન માં કન્વર્ટ કરી
નાખ્યા. અચ્છા, નહીં એ ફિક્શન વસ્તુ હતો પણ આ ઇટ વોઝ લાઈક હિસ્ટોરિકલ ફિક્શન ટાઈપ, કાઇન્ડ ઓફ જે રોકેટ બોયઝ માં હતો એ ટાઈપ નું, કઈક એગ્રીકલ્ચર રેવોલ્યુશન અને શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિ, એ બંને વિશે પણ કઈક થઈ શકે. આઈ મીન ડોક્યુમેન્ટરીઝ ઘણી બની છે.
હા હા, અમૂલ ની
આ વિશેની કોન્ટ્રોવર્સીઝ પણ ઘણી હતી ઓફ કોર્સ, બટ
ઓબવિયસલી
બનવું છે જરૂર થઈ તો ખબર પડે. લાઈક
આમાં છે ને, જો આ વસ્તુ, આ વસ્તુ છે ને, આ મેં પોઈન્ટ એક નોટિસ કર્યો છે. મેં એ વિચારતો હતો કે સપોઝ ધારો કે આ જે હતું ને કે નાસાનું ઇન્વોલ્વમેન્ટ હતું, આપણું પહેલું જે રોકેટ લોન્ચ થયું, તો મેં આર્ટિકલ ફાઇન્ડ કર્યું હતું, કોઈ આર્ટિકલ મને યાદ નહીં, યુટ્યુબ પર સર્ચ માં કોઈ યુટ્યુબ પર વિડીયો નહીં મળે, રાઈટ?
તો મને
લાગ્યું કે મારી પાસે જે નોલેજ છે તે ખોટું છે કે શું એમ. અને પછી મેં થોડા અમુક અમુક નિશ પેલા પોડકાસ્ટ ને બધામાં થોડું જોયું, એ લોકોના ડિસ્ક્રિપ્શન ચેક કર્યા, એ લોકોના સોર્સિસ ચેક કર્યા, પછી મને ખબર પડી કે ના, એકચ્યુઅલી સાચું છે જે મને ખબર છે તે. તો એ મેઇન સ્ટ્રીમમાં કેમ નથી એમ? એટલે એનો મતલબ શું થાય કે આ બધી વસ્તુ કેવી રીતે કામ કરે છે કે તમે કઈ એક વિડીયો બનાવો, બરાબર, અને બેઝિકલી તમે કોન્ટેન્ટ ક્રિએટર છો અને એ વિડીયો તો લોકોને ગમે તો તમે એવા જ વિડીયો બનાવો, અને જે વસ્તુ માર્કેટમાં ચાલતી હોય ને જે વસ્તુ લોકો જોતા હોય એ જ વસ્તુ લોકો બનાવતા કન્ટિન્યુઅસલી જાય. અને પછી કેવું થાય કે એક ટાઈપનું શું કહેવાય, એક એક આઈ ડોન્ટ નો વોટ ટુ સે, બટ એક જ ડોમેનની વાત થતી થઈ જાય કે એક આખું માઇન્ડસેટ, હા, એક જ માઇન્ડસેટ થઈ જાય આખા ઓડિયન્સનું ને આખા ક્રિએટર્સનું ને, એક લૂપ બની જાય જેમાં બધા એકબીજાને જ કેટર કરતા હોય. તો એટલે જ મેં વિચારતો હતો કે યાર મારે આઈન્સ્ટાઈનની સ્ટોરી કવર કરવી છે, રાઈટ? મતલબ મારે ડિટેલમાં દરેકે દરેક વસ્તુ, કારણ કે જો આઈન્સ્ટાઈનની લાઈફ સ્ટોરી તો ચાલુ કરે ને, તો એના તેના જન્મથી એન્ડ સુધીમાં દુનિયા પણ કેટલી બદલાઈ ગઈ ને, તો એ બધી વસ્તુ બહુ ફેસિનેટિંગ છે. અને ફિઝિક્સ આખું બદલાઈ ગયું, તો મારા માટે તો એકચ્યુઅલી મને ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ એકચ્યુઅલી ક્યાંથી આવેલો? તો હવે ભલે હવે હવે તું વિચાર કર કે એ મેં લાઈફ એન્ડ વોટ વર્ક ઓફ આઈન્સ્ટાઈન તરીકે ચાલુ કર્યું, મેં કવર કરવાનું પોડકાસ્ટની અંદર કે વોટ એવર વિડીયો બનાવીએ આપણે, તો ભલે ને 10 એપિસોડનું થાય કે આપણે એક એપિસોડના બાળપણની વાત કરીએ, પછી એના પછી કોલેજની વાત કરીએ, એના પછી એનું એની લાઈફ નોબેલ પ્રાઇઝ પહેલાંની કેવી રીતે હતી, જ્યારે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી 1905 આવી, તો એના પહેલાંની લાઈફ કેવી હતી, એના પછીની લાઈફ કેવી હતી, તો ઇટ્સ લાઈક એ એન્ટાયર બુક જેવો કોન્ટેન્ટ આપણે કવર કરી શકીએ. પણ કરવો જોઈએ મને એવું લાગે, કારણ કે હા, કારણ કે બુક કદાચ કોઈ નથી વાંચવાનું, પણ ભૂલે છો કે આપણને કોઈ સાંભળી લેશે વાત કરતા, એટલે ધેર આર મોર ચાન્સીસ. અત્યારે એવું લાગે છે કે બુક વાંચી લેશે વધારે, આપણને કોઈ નથી સાંભળવાનું. બટ મને એવું લાગે કે મને જો આવું કોઈ કોન્ટેન્ટ મળતો તો આઈ વુડ બી લાઈક રીલી રીલી ઇન્ટરેસ્ટિંગ, તો કહીશું આપણે, એટલે કોઈ સાંભળે નહીં સાંભળે.
ત્યાં છે જીનિયસ કરીને એક ડોક્યુમેન્ટરી હતી,
આઈ નો ડોક્યુમેન્ટરી નથી એ, લગભગ આ શો જ બનાવેલો છે,
શો જેવું હતું. જીનિયસ માં પિકાસો ને ભી કવર કર્યા હતા સેકન્ડ સીઝન માં, અને ફર્સ્ટ ની અંદર આઈન્સ્ટાઈન ને કવર કર્યા હતા.
એ મળતું નથી યાર, પણ કોઈ ક્યાં છે, મેં શોધવાની ટ્રાય
કરી. નેટ જીઓ ટોરન્ટ, નેટ જીઓ પર હતું યાર, હતું રિલીઝ.
આ બધું રેકોર્ડ કરી આપણે જોઈએ. નાઈસ, વેલ ડન.
આઈ ડોન્ટ નો, ના બોલાય, આઈ ડોન્ટ નો.
એટલે બોલી ના, મારે શું છે, તારી રિસ્પોન્સિબિલિટી. એનીવે, કઈ નહીં, તો બધું ચાલ્યા કરે. તો બસ એનીવે, બાકી કોઈ કંઈક એડ કર્યું છે હજુ સેકન્ડ સીઝન માં, શું એક્સપેક્ટ કરી શકાય એવું?
બાકી તો આ જ કે કેરેક્ટર્સ એક્સપાન્ડ થઈ શકે અલગ અલગ સ્પિનઓફ્સ માં.
હા, સ્પિનઓફ્સ બનવા જોઈએ. જેઆરડી ટાટા અને એમની પેલી ફ્લાઇટ, ઘણી બધી સ્ટોરીઝ છે. કેટલી બધી વસ્તુ, બધી વસ્તુ ફર્સ્ટ ટાઈમ જ છે ને, મતલબ ઇન્ડિયામાં પહેલી વખત એમ.
અચ્છા, સીવી રમન પર પણ કોઈ કંઈ બન્યું નથી.
સીવી રમન ઉપર કોઈ સાંભળવું હોય તો મેં બે એપિસોડનો પોડકાસ્ટ કરેલો છે ગુજરાતીની અંદર, એપિસોડ નંબર 18 અને 19. તો એની અંદર અમે એમની નોબેલ પ્રાઇઝ વિનિંગ પહેલાની લાઈફ અને પછીની લાઈફને કમ્પેર કર્યું છે. કમ્પેર કર્યું ઇન ધ સેન્સ કે બસ વાતો કરી છે કે એમના કેવું હતું, શું હતું, વોટએવર. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે. થેન્ક યુ સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. જો તમારે કોઈ પણ ફીડબેક કે કમેન્ટ હોય તો ફીલ ફ્રી ટુ શેર. જો તમે અમને કોઈ ટોપિક સજેસ્ટ કરવા માંગતા હોય તો ફીલ ફ્રી ટુ જોઈન અવર ટેલિગ્રામ ચેનલ. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.